આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્તિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત. આજના અંકમાં આપણે સાંભળીશું એક વાર્તા જે આપણને જીવનની નીતિનો બોધ આપે છે.
ચાલો મારી સાથે પાર્ટીમાં. દેવિકા અને દેવેન્દ્ર એ આ પાર્ટી ગોઠવી છે. એમાં શરીરને સુંદર અને શક્તિશાળી બનાવનાર મિત્રોને એણે બોલાવ્યા છે. દેવેન્દ્રના મિત્રોએ આપણા પણ મિત્રો છે. એ મિત્રો કેટલા સારા છે. કોઈ પણ રમતમાં એમની ખલેલ નહીં. એ જો સાથે હોય તો આપણો સમય આનંદમાં પસાર થાય. એમની પાસે ગુસ્સાનું તો નામ નિશાન નહીં. એ સાથે હોય તો દરેક કામ સરળ બને. આવા મિત્રોને મળવા નહીં આવો? ચાલો ચાલો, મજા આવશે. આવો હું તમને ઓળખાણ કરાવું. આ પહેલા આવે છે તે ભાઈ જળ છે. પૂરતા પ્રમાણમાં પાણી અંદર અને બહાર, આ એમની માનીની વાત છે. જમવાના અડધા કલાક પહેલા એક અને જમ્યા પછી બે કલાક એક એમ ઠંડા પાણીના પ્યાલા તે આપણને આપે છે. જમતા પહેલા હાથ ધોવા માટે ગરમ પાણી અને સાબુ, જમ્યા પછી હાથ ધોવા ઠંડુ પાણી અને કુવારાવાળો નળ પણ તે જ તૈયાર રાખે છે. એમના વડે જ આપણે સ્નાન કરી શરીરને સ્વચ્છ રાખી શકીએ છે. ત્યાં જુઓ, થોડેક કચવાતે મને સંકોચાય આવી રહ્યા છે તે બ્રશ છે. એમને એમ લાગે છે કે લોકો એમની પૂરતી કદર કરતા નથી, પણ તેઓ સાચા અર્થમાં માનવના મિત્ર છે. દિવસમાં બે વાર એમની સેવા તૈયાર જ હોય છે. એમની હાજરીનો લાભ ન ઉઠાવનાર દરેકે દુઃખ ભોગવવું જ પડે છે. સામે નજર કરો, જોડિયા ભાઈ જેવા બે જણ આવી રહ્યા છે. ઓળખ્યા નહીં? અરે ભલા માણસ, તેઓ શ્રી ઘઉં અને શુદ્ધ દૂધ છે. ભોજન સમયે તેઓ ખડે પગે આપણી સાથે જ છે. શરીરના બધા અંગોની માવજત તેઓ કરે છે. સફેદ મેદાની ડબલ રોટીથી અંજાઈ ઘઉંની રોટી, ન ભૂલાય શુદ્ધ પીવાને દૂધ, બદલે ચા કોફી પણ કેટલી નુકસાનકારક થઈ પડે, એ બંને આપણા કટ્ટર દુશ્મન છે. આવો આવો ભાઈ, કેમ છો? ઠીક છે ને તબિયત? આમને ઓળખ્યા? તેઓ છે સફરજન ભાઈ. એમણે જ પહેલું વાક્ય શીખવ્યું, એક સફરજન રોજ ખાઓ, ડૉક્ટરને દૂર હટાવો. હુમલો કરનાર જીવાણુઓથી બચવા સર્વે સફરજન ભાઈની સેવા લેવી જરૂરી છે. મને જણાવતા આનંદ થાય છે કે શાક કુટુંબના સભ્યોએ પણ પધારી અમારી શોભા વધારી છે. લીલા પાંદડાવાળા ભાજી બહેન સેવા માટે હર હંમેશ તૈયાર જ છે. તંદુરસ્તી વધારવી એમને માથે છે. નાની છોકરીઓના વાળ એમના ઉપયોગથી ઘૂંઘરાળા થાય છે. લોહીને લાલ રાખવું અને દાંતને સફેદ તથા મજબૂત બનાવવા આ એમના જાણીતા ગુણો છે. નારંગી રંગમાં શોભતા ગાજરભાઈ, તમારા ગુણના વખાણ તો હું નહીં જ ભૂલું. તમારા આવવાથી અમારા આનંદમાં વધારો થયો છે. તમારા ઉપયોગથી લોહી શુદ્ધ અને શક્તિ આપનાર બને છે. શાક કુટુંબના આ એક ભરોસાપાત્ર સભ્ય છે. તેમનું નામ બટાટા. એમની ઓળખાણથીની શી જરૂર છે? જાડા થવું છે? એમને મળો. એમ શરમાઓ નહીં બહેન, એમનું નામ પાપડી બહેન છે. ક્યાં ગયા વટાણા ભાઈ? હમણાં તો તમારી સાથે હતા. કુટુંબના બધા જ સભ્યોએ જવાની જરૂર નથી, એવું માએ એમને કહ્યું હતું. પાપડી બહેન લજ્જાથી બોલ્યા, ઠીક છે. એમની ગેરહાજરીનું જો કે દુઃખ છે. પાપડી બહેન, જેટલો તમારો આકાર નાનો છે એટલા જ તમારા ગુણ મોટા છે. તમારા ઉપયોગથી શક્તિનો ભંડાર મળે છે. સભાપતિ અમે આમનું સ્વાગત કરીએ છીએ. આ બાલ દોસ્તોના નામ છે અખરોટ અને બદામ. નાના પણ ઓછા નહીં. એમનું કામ ખરેખર અમૂલ્ય છે. શરીરના વિકાસમાં મદદ કરી શક્તિશાળી બનાવવાનું કામ આ બંને મિત્રોનું છે. આમ સર્વની વચ્ચે દેવેન્દ્ર એના ખાસ મિત્ર વ્યાયામને પણ બોલાવ્યા છે. ઈમાનદાર પરિશ્રમ, આવું એમને ઘણીવાર કહીએ છે. આપણી તંદુરસ્તીને તેઓ ખીલવે છે. બાગ બગીચામાં આપણી સાથે રહેતા તેઓને આનંદ આવે છે. એમના નાના ભાઈને મળો. એમનું નામ રમત છે. રમત જ્યારે આપણી સાથે હોય ત્યારે શરીરના લોહીમાંના લાલ કણોમાં લોહી ઝડપથી ગતિ કરે છે. શરીરના જૂના કોષોના નામ કામ છે વ્યાયામનું. વ્યાયામથી શરીરને પૂરતો પ્રાણવાયુ મળે અને શરીરમાં જોઈતી ગરમી ઉત્પન્ન થાય છે. શરીરની ચામડીમાં છિદ્રો ખુલે અને પસીના રૂપે નકામા પદાર્થો બહાર નીકળી જાય છે. શરીરના અંદરના ભાગોની સફાઈનું કામ પણ વ્યાયામનું જ છે. મનને પ્રસન્ન બનાવવું હોય તો રોજ એક કલાક વ્યાયામ ભાઈ સાથે ગાળો. તમે કંટાળ્યા નથી ને? હવે છેલ્લા આવનાર મિત્રોને પરિચય કરાવું. એમને આપણે સૌ જાણીએ છીએ. તાજી હવાને સદા સાથે લાવનાર તેઓ છે ઊંઘ. ઘણા થાક પછી આપણને પોતાની સોડમાં લે છે. એમને આપણી સાથે જ રાખવા કે ન રાખવા એ આપણા હાથની વાત છે. પણ આપણે એમનું યોગ્ય સ્વાગત તો કરવું જ પડે ને। આ સર્વ મિત્રો આપણે ચાહીએ તો આપણા પણ મિત્રો બની શકે છે। આપણે સૌએ એમને આપણા ઘેર બોલાવવા જોઈએ, એમનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, આપણી તંદુરસ્તી એમની મદદ વડે આપણે જાળવવી જોઈએ। નમસ્કાર।
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો। હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું।
તારો છું ઓ ખ્રિસ્તમાનો તારી વાત કાકે તે કીધી છે પ્રી તો પણ હું ખરા વિશ્વાસ ને તુજ પાસે રહેશની રાખ મને સ્થામ પાસે હે પ્રભુ જાતે મોજ માટ મોજ સહ્યું રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ જાતે મૂળવાન રાખવાયું મુજને અર્પિત કર તારી સેવા કાજ તારી મહાકૃપાએ ખરા વિશ્વાસે જોઉં તને આજ તારી મરજી મુજ થાય રાખ મને સ્થામ પાસે હે પ્રભુ જાતે મુજ માટ મોત સહ્યું રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂળવાન રાખવાયું ઘડી ભર જો હું મળું તારી સાથ શાંતિ મુજ દિલને વળે જ્યારે આરાધું તને ઓ મુજનાથ મળું જેમ મિત્રો મળે રાખ મને સ્થામ પાસે હે પ્રભુ જાતે મુજ માટ મોત સહ્યું રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂળવાન રાખવાયું સમજી શકું ના ઊંડો પ્યાર જ્યાં લગા જગમાં છે બસ જોઈ શકીશ હું તારો હર્ષ પાર જ્યારે આવેશ તારી પાસ રાખ મને સ્થામ પાસે હે પ્રભુ જાતે મોજ માટ મોજ સહ્યું રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂળવાન
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે। આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ।
અમે તમારો આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સ્વાગત કરીએ છીએ। હું રાજુ ગાવિત, દેવનું વચન તમારા સુધી ગુજરાતીમાં પહોંચાડનાર। જીવન વિશે આપણે બધા જાણીએ છીએ, જીવન એ દેવની પાસેથી મળેલી ભેટ છે, પણ જે ભેટ મનુષ્યને મળેલી છે તેની મર્યાદા પૂરી થાય છે ત્યારે તે વ્યક્તિ મરણ પામે છે। આ જીવનમાં આપણે આ સમયમાં અનંત જીવન માટેની તૈયારી કરીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની મંડળીને લેવા પાછા ન આવે ત્યાં સુધી જીવન સંબંધી દુઃખની વાત એ છે કે વહેલા કે મોડા જીવનનો અંત મૃત્યુ દ્વારા આવે છે. મૃત્યુ એટલે શું? મૃત્યુ એટલે પ્રાણ, શરીર અને આત્મા ત્રણેના શરીરથી અલગ થવું, સજીવમાંથી નિર્જીવમાં જવું. એક સમયે એક દીકરાએ પોતાના મમ્મીને પૂછ્યું કે લોકો કેટલી ઉંમરે મૃત્યુ પામે છે. માતાએ તેને કબ્રસ્થાનમાં લઈ જઈને કબરની લંબાઈ માપવા કહ્યું. છોકરો એવો નિર્ણય લાવ્યો કે લોકો કઈ પણ ઉંમરે મૃત્યુ પામે છે. મૃત્યુ પામેલા શરીરને કબરમાં દાટવામાં આવે છે, આત્મા ઈશ્વર પાસે પાછા જાય છે. સભા શિક્ષક તેનો 12મો અધ્યાય અને 7માં એવું લખવામાં આવ્યું છે, અને જેવી અગાઉ ધૂળ હતી તેવી પાછી ધૂળ થઈ જશે, અને દેવે જે આત્મો આપ્યો તે તેની પાસે પાછો જાય છે. આપણે ઉત્પત્તિની અંદર જઈએ ત્યાં એવું લખવામાં આવ્યું છે, યહોવા દેવે ભૂમિના માટીનું માણસ બનાવ્યું. જ્યારે પ્રભુએ માણસને ઉત્પન્ન કર્યા ત્યારે તેણે મનુષ્યના શરીરને ઘડવા માટે, રચવા માટે અથવા બનાવવા માટે તેને માટીનો ઉપયોગ કર્યો, અને જ્યારે મનુષ્યને શ્રાપ દીધો ત્યારે તેણે કહ્યું કે તમારો માટીનો શરીર માટીની અંદર પાછો જશે. આ દુનિયામાં ઘણા લોકોનો વિશ્વાસ એવો છે કે જ્યારે કોઈ વ્યક્તિ મરણ પામે છે ત્યારે તેનો આત્મા પ્રાણ પણ નુકસાન થાય છે. પણ આજે બાઇબલ આપણને આ પ્રશ્નનો જવાબ આપે છે, એ ગૂંચવણમાંથી બહાર કાઢે છે. મનુષ્યના શરીરનું નાશ થાય છે ખરો, પણ આત્મા તથા પ્રાણનો નુકસાન થતો નથી. જેને પ્રાણ તથા આત્મા આપ્યો છે, જેણે પ્રાણ તથા આત્મા આપ્યો છે તેની પાસે પાછા જાય છે. લોક તેનો 6મો અધ્યાય 19-31 સુધીમાં આપણને એવું જોવા મળે છે કે એક જગ્યાએ જ્યારે દુષ્ટોનો અને ન્યાયીઓનો પ્રાણ અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. મૃત્યુનો સમય તથા પ્રસંગો તથા તેનો સમય કોઈને જાણ કરીને આવતો નથી. બાઇબલમાં એવા એક વ્યક્તિની મૃત્યુ તેના ખોટા કાર્યને લીધે થઈ તેના વિશે આપણને જોવા મળે છે, અને તેની જિંદગી એક અધૂરી થઈ એ આપણને જોવા મળે છે. મૃત્યુ એ પૃથ્વી પર જન્મનાર સગળા લોકોને માટે છે. પછી શ્રીમંતો, ગરીબ, ન્યાયી, અન્યાયી, નાના મોટાઓ કોઈ પણ જાતનો હોય પણ તે મરણ પામશે જ. આપણે જઈએ છીએ કે જે વ્યક્તિ પોતાના જીવનને માટે ખૂબ કંઈ સાચવ્યો પરંતુ તે સંપત્તિ, તે ધન દૌલત તેનો જીવનને બચાવી શક્યો નહીં, અને તે જ રાત્રે તે મનુષ્ય મરણ પામ્યો. મરણ એ એવી બાબત છે કે ક્યારે અને કઈ ઘડીએ આવે અને આપણો જીવન ટૂંકો થઈ જાય એ આપણે જાણતા નથી. લોક તેનો 12મો અધ્યાય અને 13-21માં લખવામાં આવ્યો છે, એક શ્રીમંત વ્યક્તિ તેને દેવે ઘણો જ આશીર્વાદ આપ્યો, એટલા માટે તેના આજુબાજુના લોકોને તે પોતાના ખેતરમાંથી અન્ન આપી શકે, ગરીબોને મદદ કરે અને લોકો દેવની સ્તુતિ કરી શકે કે પ્રભુ આજે અમને અમારા આજુબાજુ રહેતા અમીરો થકી અન્ન પૂરો પાડે છે, વસ્ત્ર પૂરો પાડે છે. પણ તેને પોતાનો જ વિચાર કર્યો કે હું મારી કોઠારોને મોટી બનાવું અને મારો સગળું અનાજ તે કોઠારોમાં મૂકું, મારા જીવને વિશ્રામ આપું, આવી રીતે ખાવા અને પીવા તથા આનંદ કરવા તે વિચારતો હતો, અને તે જ રાત્રે દેવે તેનો જીવ લઈ લેવાનો નિર્ણય કર્યો. આજે આ જગતની અંદર આપણે જીવીએ છીએ ત્યારે આપણી પાસે ઘણો જ કોઈ આનંદનો સમય હોય છે, ત્યારે આપણી પાસે કોઈ પણ બાબતની આપણને ખોટ પડતી નથી. આ દુનિયાની દરેક એક બાબત આપણી પાસે હશે, પરંતુ આજે આપણે જાણીએ છીએ કે આ જગતની અંદર મૃત્યુ કોઈ પણ વ્યક્તિને સડવાનો નથી. મૃત્યુ અને મરણ એ એવી એક બાબત છે કે સોગળા પર પ્રભુએ એક મૃત્યુ ઠરાવી આપેલો છે અને તેની હદને આપણે ઓળંગીને જઈ શકતા નથી અને એક આપણે આપણા જીવનને લંબાવી શકતા નથી. મૃત્યુ એવી બાબત છે કે તેને કોઈ પણ વ્યક્તિ અથવા મનુષ્ય અટકાવી શકે નહીં. મૃત્યુને સમય તથા મર્યાદા નથી. કોનું મૃત્યુ ક્યારે અને કોઈ ઘડીએ થઈ જાય તે કોણાથી કહેવાય નહીં. આજે આ જગતમાં દરેક બાબતોનું મનુષ્ય સામનો કરે છે. દુઃખો, બીમારીઓ અને કોઈ તેને તેના જીવનની અંદર પ્રાપ્ત કરવાનું હોય, પરંતુ આજે આ સગળી બાબતો આ પૃથ્વી પર સડીને તે ચાલ્યા જાય છે. અને આજે આપણે જોઈએ છે કે પ્રભુએ આજે આપણને આ જીવન આપ્યું છે, ત્યારે આ જીવનને એક પ્રભુના માર્ગમાં આપણે લઈને ચાલીએ. જે શ્રીમંત પાસે ઘણું ધન દૌલત હતું, પણ તે ધન દૌલતથી તેના પૈસાથી તે બચી શક્યો નહીં. અને બાઇબલ આપણને એ જણાવે છે કે મૃત્યુ પર ઈસુએ વિજય મેળવ્યો છે અને ઈસુ પર વિશ્વાસ કરનારને તે પુનરુત્થાનમાં પાછો ઉઠાડીને દેવના રાજ્યનો વારસ બનાવે છે અને મરણથી તે હંમેશા છુટકારો આપે છે અને મરણને પ્રભુએ જીત્યો છે. એટલા માટે આપણે આજે પ્રભુ પર વિશ્વાસ કરીએ અને પ્રભુનો આગમન થાય અથવા તે પહેલાં આપણો મૃત્યુ થાય, પણ તે પહેલાં આપણે પ્રભુનો સ્વીકાર કરી લઈએ અને પ્રભુ પર વિશ્વાસ રાખીએ કે એક દિવસ આપણો જીવન અનંતકાલિક રાજ્યની અંદર હોઈ શકે અને ત્યાં મૃત્યુ નથી. એટલા માટે મૃત્યુનો ભય હંમેશા જતો રહેશે અને આપણે એક અનંતકાલના એક વારસ તરીકે ત્યાં જીવન જીવી શકીએ. એટલા માટે આપણે આજે જ તૈયારી કરીએ. આ સમયે આપણે પ્રાર્થના કરીએ. આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કરનાર પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ. આજે આ શરીરની અંદર પ્રભુ તમે અમને જીવન આપ્યું છે. આ ક્યારે અને કઈ ઘડીએ પૂરો થઈ જશે, પરંતુ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, તે પહેલાં અમે તમારો સ્વીકાર કરીએ પ્રભુ, તમારા પર વિશ્વાસ કરીએ અને પ્રભુ તમારા પગલામાં પગલાં નાખીને અમે જીવન જીવીએ અને પ્રભુ અમારો મરણ થઈ જશે, પરંતુ એક દિવસ તમે આવીને અમારા એક પ્રભુ આત્માને ઉઠાડીને તમારા રાજ્યની અંદર લઈ જશો એવો અમે વિશ્વાસ કરીએ છીએ પ્રભુ. આ પ્રાર્થના તમે સ્વીકારને માન્ય કરો. આ પ્રાર્થના અમારા ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પવિત્ર અને મધુર એવા નામમાં માગીએ છીએ. આમેન.
વાદસ્તમ પાસરાખ મને પ્રભુ ઈસુ, જ્યાં શુદ્ધ કરનાર ધાર વહે, તારણ કરવા સૌનું થામની માય, થામની માય હું હર ખાઉં સદા, જ્યાલક પ્રભુ બોલાવે મોત પાસ્વ સ્વર્ગી દેશમાં.
તેની છાયા તળે મને તું ચલાવજે થાંભની માય થાંભની માય હું હરખાઉ સદા જાલ પ્રભુ બોલાવે મોત પાર્શ્વ
હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેનેટરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.